આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકાર લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરશે. રાજ્યસભામાં આજે જાહેર ખાતા અને જાહેર ઉપક્રમ સમિતિમાં 7 સભ્યોની ચૂંટણી માટેનો પ્રસ્તાવ ધ્વનિમત દ્વારા સ્વીકારાયો. એસબીઆઈના અહેવાલ મુજબ નવા વેપાર કરાર પછી ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વાર્ષિક 90 અબજ ડોલરને પાર કરી શકે છે. બાંગ્લાદેશમાં કડક સુરક્ષા વચ્ચે રાષ્ટ્રીય સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને નામીબિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર લોકસભામાં અંદાજપત્ર ચર્ચા દરમિયાન પાયાવિહોણા નિવેદનો આપવા અને ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરશે. ગઈકાલે મીડિયા સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા હતા. તેમણે નોટિસ વિના આવા ગંભીર આરોપો લગાવવાના આધાર ઉપર પ્રશ્ન ઉઠાવ્યો હતો. શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્યસભામાં આરોપોને સાબિત કરવા માટે કાર્યવાહી અને આચારસંહિતાના સ્પષ્ટ નિયમો છે. સરકાર આ સંદર્ભમાં અધ્યક્ષને જરૂરી નોટિસ મોકલશે.
રાહુલ ગાંધીજીને બજેટ પે ભાષણ દેતે સમય વિના તર્ક વિના કોઈ સબૂત ઓર વિના નોટિસ દિયે વો ઇલ્ઝામ લગા રહે વિના ઓથેન્ટિકેશન કે આપ એલિગેશન દેંગે તો કોઈ મતલબ નહીં હૈ. અપને પાર્ટી કી ઓર સે હમ સ્પીકર સાહેબ કે વહાં નોટિસ સાફ કરેંગે ઓર રાહુલ ગાંધીજી કો ઉસકા ઓથેન્ટિકેશન કરના હોગા.
રાજ્યસભામાં આજે શૂન્યકાળ દરમિયાન સંસદસભ્ય ડોક્ટર એલ મુરુગને જાહેર ખાતા અને જાહેર ઉપક્રમ સમિતિમાં 7 સભ્યોની ચૂંટણી માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવને ગૃહમાં ધ્વનિમત દ્વારા સ્વીકારવામાં આવ્યો. ગૃહમાં એસસી એસટી કલ્યાણ સમિતિમાં 10 સભ્યોની ચૂંટણી માટેનો પ્રસ્તાવ પણ અપનાવવામાં આવ્યો. શૂન્યકાળ દરમિયાન રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણનની પરવાનગીથી વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશાના આંગણવાડી કેન્દ્રમાં કથિત જાતિ આધારિત ભેદભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટના દેશમાં પ્રગતિ અને સુધારાના દાવાઓ છતાં સતત સામાજિક ભેદભાવને પ્રતિબિંબિત કરે છે. ગૃહમાં શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા શ્રી ખડગેએ કહ્યું કે 21મી સદીમાં જ્યારે ભારત સામાજિક વિકાસ, સુધારા અને એકતાની વાત કરે છે ત્યારે ઓડિશામાં એક ચોક્કસ સમુદાયના સભ્યોએ તેમના બાળકોને દલિત મહિલા દ્વારા તૈયાર કરાયેલ ખોરાક ખાવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો છે. આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવતા શ્રી ખડગેએ સંસ્થાઓમાં સમાનતા અને ગૌરવના બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાની પણ હાકલ કરી હતી. ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું છે કે ભારત વીજળીની ખાધ ધરાવતા રાષ્ટ્રમાંથી વીજ ઉત્પાદક દેશ બની ગયો છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી નાઇકે કહ્યું કે ભારત હાલમાં પડોશી રાષ્ટ્રોને વીજળી પૂરી પાડી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં વીજળી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રીએ કહ્યું હતું કે નાણાકીય શિસ્ત દ્વારા વીજળી વિતરણ ક્ષેત્રને મજબૂત બનાવવાના હેતુથી વીજળી સુધારો બિલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાતીર્થ ભવન પરિસરના નામકરણનું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી સેવાતીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે સેવાતીર્થ ખાતે જાહેરસભામાં સંબોધન કરશે. આ ઉદ્ઘાટન દેશની વહીવટી વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. નવા વેપાર કરાર પછી ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વાર્ષિક 90 અબજ ડોલરને પાર કરી શકે છે, જેનાથી દર વર્ષે ઓછામાં ઓછા 45 અબજ ડોલરનો વધારાનો સરપ્લસ પણ થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે બહાર પાડવામાં આવેલા એક સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે આ વધારો ભારતના જીડીપીના 1.1% જેટલો છે. તેના પરિણામે વિદેશી હુંડિયામણ અનામતમાં 3 અબજ ડોલરની બચત પણ થઈ શકે છે. એસબીઆઈના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યકાંતિ ઘોષે જણાવ્યું કે પ્રારંભિક અંદાજ મુજબ ભારતીય નિકાસકારો અમેરિકામાં ટોચની 15 વસ્તુઓની નિકાસ એક વર્ષમાં 97 અબજ ડોલર વધારી શકે છે. અન્ય વસ્તુઓ સહિત સંભવિત વધારો સરળતાથી 100 અબજ ડોલરને પાર કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ગયા વર્ષે અમેરિકા સાથે ભારતનો વેપાર સરપ્લસ 40.9 અબજ ડોલર હતો, તે હવે વાર્ષિક 90 અબજ ડોલરથી વધુ થઈ શકે છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીએ સમગ્ર સમાજ તેમજ દેશની શિક્ષણ પ્રણાલીને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે દેશ હંમેશા તેમના દ્વારા સ્થાપિત આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓથી લાભ મેળવતો રહ્યો છે અને રહેશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ તેમનું આખું જીવન અંધશ્રદ્ધા અને સામાજિક દૂષણો સામેના સંઘર્ષમાં સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીએ માત્ર શિક્ષણને પ્રોત્સાહન આપવામાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સમૃદ્ધ બનાવવામાં પણ અપ્રતિમ યોગદાન આપ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું કે સામાજિક સુધારણા માટેના તેમના પ્રયાસો દેશના લોકો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે સેવા આપતા રહેશે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રીય રમતોની તૈયારી માટે સ્થાપિત હોમસ્ટે માટે 70% સબસિડી સહાય પૂરી પાડતી યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ લાભાર્થીઓને રમતગમત છાત્રાલય તરીકે ડિઝાઇન કરાયેલા હોમસ્ટે માટે 70% સબસિડી મળશે. રમતો પછી તેની માલિકી અને સંચાલન લાભાર્થીઓ કરી શકશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યોજના ફક્ત રહેઠાણના પડકારોને જ નહીં પરંતુ સ્થાનિક લોકો માટે ઉદ્યોગ સાહસિકતા અને આજીવિકાની તકો પણ ઊભી કરશે. ઝારખંડના લાતેહાર જિલ્લામાં પોલીસે પાકરૂઆ જંગલ વિસ્તારમાંથી 3 માઓવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 2 પિસ્તોલ, 35 રાઉન્ડ દારૂગોળો અને ઉગ્રવાદી પત્રિકાઓ જપ્ત કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા એક માઓવાદી ઉપર 50,000 રૂપિયાનું ઇનામ હતું અને તે અનેક જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓમાં સામેલ હતો. બાંગ્લાદેશમાં આજે કડક સુરક્ષા વચ્ચે 13મી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણી તેમજ લોકમત માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7:30 વાગે શરૂ થયેલું મતદાન સાંજે 4:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. 299 મતવિસ્તારોમાં 42,780 મતદાન મથકો ઉપર મતદાન થઈ રહ્યું છે. ઉમેદવારના મૃત્યુના કારણે શેરપુર 3 મતવિસ્તારમાં મતદાન મુલતવી રાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 12,77,00,000 મતદારો નોંધાયા છે. બાંગ્લાદેશથી અમારા સંવાદદાતા જણાવે છે કે આ ચૂંટણી બાંગ્લાદેશના લોકશાહી ભવિષ્ય માટે અતિ મહત્વપૂર્ણ બની રહેશે.
બાંગ્લાદેશ ચુનાવ આયોગ કે અનુસાર 12.77 કરોડ સે અધિક મતદાતા અપને મતાધિકાર કા પ્રયોગ કરને કે પાત્ર હૈ. નહી સરકાર ચુનને કે સાથ સાથ મતદાતા પ્રસ્તાવિત જુલાઈ ચાર્ટર કે તહત મહત્વપૂર્ણ સંવૈધાનિક ઓર સંસ્થાગત સુધારો પર ભી ફેસલા કર રહે હૈ. દેશભર મેં સુરક્ષા કડી કર દી ગઈ હૈ. લગભગ 9.58 લાખ કાનૂન વ્યવસ્થા બલો કે કર્મીઓ કો સેના કે સહયોગ સે તૈનાત કિયા ગયા હૈ. 90% સે અધિક મતદાન કેન્દ્રો પર સીસીટીવી કેમેરે કામ કર રહે હૈ. યહ ચુનાવ જો સરકાર પરિવર્તન કે લીએ હુએ જન આંદોલન કે 18 મહિને બાદ હો રહા હૈ. બાંગ્લાદેશ કે લોકતાંત્રિક ભવિષ્ય કી એક મહત્વપૂર્ણ પરીક્ષા માના જા રહા હૈ. નવલસંગ પરમાર, આકાશવાણી સમાચાર, ઢાકા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી T20 વિશ્વકપમાં ભારત દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સામે રમશે. આ મેચ આજે સાંજે 7 વાગે શરૂ થશે. દરમિયાન શ્રીલંકા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ઓમાનને 226 રનનો લક્ષ્યાંક આપ્યો છે. અન્ય એક મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નેપાળનો મુકાબલો ઇટાલી સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકાર લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગની નોટિસ દાખલ કરશે. રાજ્યસભામાં આજે જાહેર ખાતા અને જાહેર ઉપક્રમ સમિતિમાં 7 સભ્યોની ચૂંટણી માટેનો પ્રસ્તાવ ધ્વનિમત દ્વારા સ્વીકારાયો. SBIના અહેવાલ મુજબ નવા વેપાર કરાર પછી ભારતનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વાર્ષિક 90 અબજ ડોલરને પાર કરી શકે છે. બાંગ્લાદેશમાં કડક સુરક્ષા વચ્ચે રાષ્ટ્રીય સંસદીય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને નામીબિયા વચ્ચે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.